કબીર સંવત 2493 માક્ષરવત 14 શનિવાર તારીખ 31/12/66 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 40 અને ગાથા 68 તથા શ્લોક 41 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસારના સંત વચન નંબર 130
હવે કહે છે કે જેમ રંગ ગંદાદી જીવ નથી એમ સીથ્યું અધ્યંત રાગાદી પણ જીવ નથી. શું કહે સમજાણું? જેમાં શરીર કર્મ આદિ જીવ નથી એમ અંદરના રાગ દ્વેષ ને ગુણસ્થાન પણ જીવ નથી. સ્થૂળતા વાત કરી પહેલી કે શરીર કર્મ આદિ 68 ગાથા બાકી છે. ઈ કી બોલામાં છે અર્થ કળશ ગીનો ઘડો ઈ બોલો આવી ગઈ છે ટીકા પેલી. જો ઘીનો ઘરો એમ કેતા પણ ઘરો છે તે ઘીમય નથી. ઘી નો ઘરો એમ કેતા પણ ઘરો છે તે ઘીમય નથી. માટી મય જ છે તો એવી રીતે વર્ણાદિવાઓ જેમ કહેતા પણ શરીરવાળો કર્મવાળો સંગનવાળો સંસારવાળો કહેતા પણ જીવ છે તે વર્ણાદિમય નથી. જ્ઞાન ઘન છે, એ તો જ્ઞાનનો ઘન છે એને આત્મા કહ્યું. એવા જ્ઞાન ઘન સ્વરૂપ દ્રષ્ટિ પડતા એમાં વર્ણગંધાદી અંદર હોતા નથી. માટી તે આત્માથી જુદા છે. ઘી થી ભરેલા ઘરાને વ્યવહાર થી ઘેરો ઘીનો ઘરો ભરેલા ઘરાને છતાં નીચેથી ઘરો ઘી સ્વરૂપ નથી. તો ઘી ઘી સ્વરૂપ જ છે, ઘરો માટી સ્વરૂપ છે. એવી રીતે વરણ પર્યાપ્તિ ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક જગ્યાએ અવગારું વ્યાપવારું સંબંધ વાળા જીવને સૂત્રમાં વ્યવહાર થી પચેન્દ્રી જીવ માણસ જીવ પર્યાપ્ત જીવ બાદર જીવ દેવ જીવ મનુષ્ય એમ કહેવામાં આવ્યા છે. છતાં નીચેથી જીવ તે સ્વરૂપે નથી. વરણ પર્યાપ્ત ઇન્દ્રિય ત્યારે પુદ્ગલ સ્વરૂપ છે, તે જીવ જ્ઞાન સ્વરૂપ છે. બે જૂના જે વાત થોડી આવી નથી લક્ષ્મણ જીવન થઈ ગયું છે. સમજાણું કાંઈ? હવે કે છે કે રંગન ને શરીર સંગણ જે બાય છે એ જીવ સ્વરૂપ નથી, પણ આ રાગ દ્વેષ પુંજપાપ અને ભેદ ગુણસ્થાન એ જીવ છે કે નહીં એ જીવ નથી. એ વાત 68 માં કહે છે. મોહણ કમસ ઉદયાદુ વણીદા જે એમાં ગુણઠાણા એમે જે કહ વંતી જીવા જે નીચમ અચેતના ઉતા. મોહન કર્મ ના ઉદય થી ગુણ સ્થાન જે આવરણ્યા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન બાકીયા. ઉતા કહ્યા છે શાસ્ત્ર માં ક્યાં કેમ કેવા મને આ મિથ્યા દ્રષ્ટિ થી આદિ ગુણસ્થાન 14 એ બધા 14 ગુણસ્થાન તે બધા પુદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોય ને. એ બધા 14 ગુણસ્થાન પુદ્ગલના કર્મપૂર્વક હોતા હોવાથી સદાય અચેતન હોવાથી ઉદયપૂર્વક થતા હોય ને સદાય અચેતન હોવાથી કર્મરૂપી પૂદગલ એના ઉદયપૂર્વક એનો એ ભાવ એનો થવાથી ઉદયપૂર્વક થવાથી તે અચેતન હોય છે. કારણના જેવા કાર્ય હોય છે એ સિદ્ધાંત, કારણના જેવા કાર્ય હોય છે. ગુણસ્થાન ઉદ્ગવ કારણ અને ગુણસ્થાન કાર્ય. કારણ ઉદ્ગવ છે તો એનું કાર્ય પણ ઉદ્ગવ છે. આત્મા નહી, આત્મા તો અખંડ ન્યાય સ્વભાવ પર દ્રષ્ટિ આપતા એ ગુણસ્થાન અંદર ભેગા આવતા નથી એટલે એના સમજાવું કઈ. કારણના જેવા જ કાય હોય છે એમ કરીને, એમ સમજીને, એમ નિશ્ચય કરીને જવ પૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. જવ વાયવાથી જવ થાય, જવ પૂર્વક જવ થાય તે થાય તે જવ જ હોય છે. જવ પૂર્વક જે થાય તે ઘણું હોય છે એમ. કારણ જેવા કાયનો અંડરસ્ટેન્ડ છે, જવ પૂર્વક જે થાય તે જવ છે એમ. કારણ પૂર્વક થાય તે કાર્ય તે જ છે એમ. પૂદગલ પૂર્વક ગુણસ્થાનના ભેદ થાય તે પૂદગલ જ છે. સમજાણવામાં અશુદ્ધ નિશ્ચય થી ગુણસ્થાન જીવની પર્યાયમાં છે. અશુદ્ધ નિશ્ચય ને ત્રિકાળ અભેદ દ્રષ્ટિથી કહેતા એ અશુદ્ધ નિશ્ચય વ્યવહારમાં જાય છે. વ્યવહાર જતા એ પૂદગલના જ પર્યાય છે એમ, એમાં ફેદ થઈ જાય. વ્યવહાર એટલે અભૂતાર્થ એટલે આત્મા એ સત્ય વસ્તુ પર વસ્તુ થઈ જાય. સમજાણું કઈ. જવ પૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ નહીં, ઉદગત છે જીવ નથી. સદા ચેતન હોવાથી સમજાયું હતું ને, એને માટે ન્યાય મૂક્યો છે. ઉદગત પૂર્વક પ્રતિના ઉદય પૂર્વક થતા હોઈને સદા ચેતન હોવાથી કારણના જેવા કાય હોય છે. જવ પૂર્વક જવ થાય છે તેમથી ઉદગત છે એ જીવ નથી. જેના ભેદ પડવામાં ગુણસ્થાન આદિમાં કારણ પૂદગલ છે તો કારણના જેવું જ કાર્ય ગણીને તેને પૂદગલ કહેવામાં આવ્યા. સમજાણું કઈ. અને ગુણસ્થાનોનું સદા અચેતન પણ તો આગમથી સિદ્ધ થાય છે. પોતે આધાર આપતો નીચમ અચેતન આવતા હોમ સારમાં પણ એમ કહીશ, હું તો એમ કહીશ શાસ્ત્રજી પરમાગમ ચાલ્યા આવ્યા છે ને સટકન આગમ, એમાંથી બનેલું ગોમટ સાર, એમાં પણ મોહ કમ મોહ જોગ સંભવ. 14 ગુણસ્થાન મોહ ને જોગ થી ઉત્પન્ન થયેલા કહેવામાં આવ્યા છે. આત્માથી ઉત્પન્ન થયેલા જ્યાં પણ કહેવા નથી એમ કે છે. સમજાણ કઈ. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમ થી સિદ્ધ થાય છે. ભગવાન ચૈતન્ય સ્વભાવથી તેનું ભિન્નપણું જોગને મોહથી ઉત્પન્ન થયેલા 12 સુધી મોહ 13 જોગ એનાથી ઉત્પન્ન થયેલા એ બધા પૂદગલમય છે કે આત્મા. એનો અર્થ 14 ગુણસ્થાનો પર દ્રષ્ટિ ભેદ પર દ્રષ્ટિ કરવા જેવી નથી એમ કહે છે. ચેતન માત્ર વસ્તુ અનાદિ એક રૂપ શુદ્ધ અખંડ આનંદ એમાં એકાકાર થઈ અને આત્માની શાંતિ મેળવવા જેવી છે એમ કે છે. ગુણસ્થાન ભેદ ઉપર લખે છે તો રાગ થશે, કારણ કે એના અંશ ભેદ છે, એમાં ટીકાવી વસ્તુ નથી. માટે તે અંશ ભેદ વાળાને જે કારણે ભેદ પડ્યો તે કારણનું જ કાર્ય છે. એ પૂદગલ થી ભેદ પડ્યો પૂદગલ જ છે એમ કહીને અચેતન કહેવામાં આવ્યા. સમજાવું કઈ. શું છે તેમજ ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા એકવાર ન્યાય હતો, એક ન્યાય હતો, એક આગમનો આધાર હતો, હવે એક અનુભવનો આધાર છે. ત્રણ આપે છે સિદ્ધ કરે ત્રણ પ્રકારે. હા, એ યુક્તિ આગમ અને અનુભવ ત્રણ થી સિદ્ધ કહે છે. એ બધું પથ્થમ લઈ લેવું છેલ્લે સરવાળો કર્યો છે અંતિમ પથ બધાનું મને લેવા. પેલે ન્યાય આવ્યો હતો ચુંબાની પિસ્તોલ સમજાવવાનું કારણ સર્વજ્ઞ નું આજ્ઞમ પણ એને અચેતન કહે છે, યુક્તિ પણ અચેતન સિદ્ધ થાય છે, તે યુક્તિ પૂર્વક અનુભવ નું મેં ભેગું લઈને કહ્યું સમજાવવાનું કારણ અહીં કહે છે કે આત્મા અખંડ વિનાયક મૂર્તિમાં જે અહીંયા 14 ગુણ સ્થાનનો ભેદ દેખાય તે પૂદગલના કારણપૂર્વક હોવાથી તે પૂદગલ છે, જવ પૂર્વક હોવાથી જવ છે, તે ન્યાય તેને પૂદગલ કહેવામાં આવ્યા છે. એ ન્યાય આજ્ઞમ પણ એને પૂદગલ જ કહે, ગુણસ્થાન સચેતન પણ આજ્ઞમથી સિદ્ધ છે, જોગ અને મોતી થયા એમ આજ્ઞમ પણ કહે. બે વાત થઈ. ત્રીજી વાત, તેમજ ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાની વળી ઉપલબ્ધમાન હોવાથી ત્રીજો બોલ કયો પાઠ્યાથી એ લીધો છે કે રાગાદી ભાવ વિતમથી સ્થિતમ એવ રાગાદયો ભાવ ન જીવા ઉપોદગાત એમ કહે છે. પછી કહ્યું કે રાગ આદિ રાગ રાગ દ્વેષ પછી ગુણસ્થાન આવે છે ને ભેગા, એટલે ગુણસ્થાનનો પાઠમાં એ મૂક્યા. સમજાણું કાંઈ વસ્તુ આત્માના દ્રવ્ય પૂર્વક એ ભેદ નથી પડતો ગુણસ્થાનનો, અચેતન પૂર્વક હોવાથી અચેતન છે. આગેમ પણ તેને મૌ જોગથી ઉત્પન્ન થયેલા અચેતન કહે છે. અનુભવમાં પણ તે ન્યાયક ભાવના અનુભવમાં પણ તે ભેદ આવતો નથી, માટે તે અચેતન થયા છે, અચેતન છે. ચૈતન સ્વભાવથી વ્યાપ્ત છે આત્મા, આત્મા તો ચૈતન સ્વભાવથી વ્યાપ્ત છે, ગુણસ્થાનના ભેદથી વ્યાપતો નથી. સમજાણું કાંઈ ત્રણેયમાં ન્યાય લઈ લેવા બધામાં એક કેસમાં રાગ દ્વેષ મોહ એ પણ પૂદગળ પૂર્વક થયેલા હોવાથી તે પૂદગળ રાગ દ્વેષ મોહ છે. એ શુભ જોગ જે રાગ છે, દયા દાન વ્રત ભક્તિ તપનો શુભ રાગ, નામ સ્મરણ ભગવાન 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 એવો જે શુભ રાગ, એ પૂદગળ કર્મના પ્રકૃતિના પૂર્વક થયેલો હોવાથી તેને અચેતન કહેવામાં આવ્યો. આગેમ પણ તેને મોહથી ઉત્પન્ન થયેલા ગઈને રાગ કહેવામાં આવે. અનુભવથી પણ ભેદ જ્ઞાનમાં તે રાગ આવતો નથી, માટે ભેદ જ્ઞાનમાં તો જ્ઞાનથી વ્યાપક ચેતનથી વ્યાપક આત્મા આવે છે, રાગથી વ્યાપક અંતર અનુભવમાં આવતો નથી. વલણભાઈ એવી વાત છે, રાગ હોવા નામ સ્મરણ કરે નવો વૃંદાવન નવો વૃંદાવન વિકલ્પ, એ રાગ ને ત્રણ પ્રકાર ઉતાર્યા આ ગુણસ્થાનમાં તો ઉતારે, પણ ઉતાર્યું છે ન્યા જઈને રાગ ઉપર. હું પાઠમાંથી રાગ ઉતાર્યો છે કે રાગ જે શુભ છે એ રાગ પણ આત્મામાં પૂદગળ પૂર્વક ઉત્પન્ન હોવાથી તેને અચેતન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ અને આગેમ આગેમ પણ તેને જોગ મોહ ભવા કહે છે. જોગ વાળી 13મું છવું રાગ દ્વેષ ને મોહ ઉત્પન્નથી મોહથી ઉત્પન્ન થયા કહે છે, માટે પણ તે મોહ અચેતન તે અચેતન છે. અને એનાથી ભિન્ન પડીને ચૈતન સ્વભાવથી વ્યાપ્ત આત્માની દ્રષ્ટિ અનુભવ કરતા એ રાગ આ ભેદ જ્ઞાનમાં આવતો ગુણસ્થાનો ભેદ જ્ઞાન સ્વયં ઉપલબ્ધમાન શું ભિન્ન પણ એ ગુણસ્થાન એમ અંતર્મુખના સ્વભાવનો અનુભવ કરતા ભેદ જ્ઞાની વડે તેની જુદાઈ જણાય. જો ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્ન પણે રાગ ભેદ જ્ઞાની વળી સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદા અચેતન પણ સિદ્ધ થાય છે. ધર્મચંદજી કેટલા યાદ કરના આમાં નિશ્ચિન અહીં તો ગુણસ્થાનનું નામ આપ્યું કહંતી જીવાતી નીચમ અચેતન આવતા પાઠમાં એટલી વાત છે મૂળ. ઉતારવું છે એને લઈને જેટલા બોલો જળના કીધા થાય એના પછીના કીધા રાગ આદિ રાગ દ્વેષ મોહ પ્રત્યય સમજા ને હિન્દુસ્તાન ભેજ હિન્દુસ્તાન ભેજ મરણના ભેજ હેમલંદિસ્તાન ભેજ બધા આપણે કઈ શુભ રાગ જ ઉપર લેતા એનું સ્પષ્ટ પણ થાય વધારે શુભ રાગ જેનો એ ભગવાનને વંદન કરવું સંબોધનમાં પરમેશ્વર ત્રિલોકનાથ બિરાજમાન સમવસણમાં છે એને વંદન કરવાનો જે ભાવ શુભ એ જીરભાઈ એ શુભ રાગ મોહકર્મની ચારિત્રમોની પ્રકૃતિ જળ છે એના કારણે ઉત્પન્ન થયેલો રાગ તેથી તેને અચેતન કહેવામાં અને પૂજળ કહેવામાં આવ્યો છે એનાથી ઉત્પન્ન થયો છે ચૈતન્ય સ્વભાવથી ઉત્પન્ન થયો છે આત્મા તો ચૈતન્ય સ્વભાવ વ્યાપ્ત છે કે રાગ સ્વભાવ વ્યાપ્ત છે સમજાણવામાં ગીરભાઈ રાગ ના કહેવા તમારા અંદર ભાઈ આમ આત્મા છે ને હું કેટલા ચાર ન્યાયકા એક તો ચૈતન્ય સ્વરૂપ વ્યાપ્ત આત્મા વિનાયક ભાવ સ્વરૂપ આત્મા વિકાર ચૈતન્ય સ્વભાવ સહિત વ્યાપ્ત આત્મા એના આત્મામાં રાગ જે દેખાય છે કે છે ભાઈ રાગ તો ચારિત્રમોની પ્રકૃતિ જળ છે અચેતન છે પુદગવના પરમાણુ છે એના પાકથી ઉત્પન્ન થયેલો તેનામાં જાય છે માટે તેને પૂદગળના પરિણામને અચેતન કહેવામાં એ શુભ રાગને અચેતન કહ્યો છે વ્યવહાર રત્નોત્રયના રાગને કર્મ પ્રકૃતિ ચારિત્રમોનીના નિમિત્તથી થયેલું કાર્ય કારણ જેવું કાર્ય એ ન્યાય હતો સમજાણું કાંઈ કારણ જેવું કાય ભાઈ પ્રકૃતિ કારણ છે એનો એ રાગ શુભ રાગ દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ પંચમહાવ્રતનો વિકલ્પ કે શાસ્ત્ર સન્મુખનો વિકલ્પ જાણપણાનો એ રાગ ખરેખર ચારિત્રમોનીના કારણપૂર્વક ઉત્પન્ન થયેલો હોવાથી સ્વભાવના કારણપૂર્વક ઉત્પન્ન થયેલો નહીં હોવાથી સમજાણું કાંઈ તેને અચેતન કારણ જેવા કાય ગણીને તેને અચેતન કહેવામાં કેમ કે જવથી તેના ફળમાં ડુંડી જવની થાય કે જવના ડુંડીમાં ઘઉં આવે ડુંડી સમજ છે ને જવ વાવતા ને ઉસને ત્યાં કે થાય દાણા હતા એનું ઘઉં વાવતે ઘઉં તો ઉસકી થળી મેં પણ ઘઉં હોતા હે થળી મેં જવ હોય જે જાત હોય બીજમાં તે જાત તેના ફળમાં આવે એમ મોહકર્મની પ્રકૃતિ જાત છે તેના ફળમાં તે આવ્યું છે એ ન્યાયે તે જવપૂર્વક જવ હોવાથી પ્રકૃતિપૂર્વક રાગ હોવાથી પ્રકૃતિ અચેતન હોવાથી તેના ફળ તરીકે તે પણ અચેતન ગણવામાં કહેવામાં હોવામાં આવ્યું છે એક રાગ એની પર્યાય માટે હો એ વાત અત્યારે દરેક સ્વભાવની અપેક્ષા વાત કરી એ વાત સૂચિત કરી છે ને સવારમાં કહ્યું વાતચીત છે પર્યાયમાં છે નિમિત્ત સંબંધ રાગનો છે કર્મનો સંબંધ છે કઈનો સંબંધ એ જાણવા લાયક છે જાણીને એ કરવા લાયક છે
બરાબર
એ કરવા લાયક છે કેમ એના કારણ આપે છે પ્રકૃતિના કારણે ઉત્પન્ન થયેલો સ્વભાવને કારણે ઉત્પન્ન રાગ થાય ભગવાન ચેતન વ્યાપ્ત આત્મા ચેતન વ્યાપ આત્મા શક્તિ સ્વભાવથી આનંદ જ્ઞાનથી વ્યાપ્ત રૂપ એના કારણથી અંકુરો રાગનો ક્યાંથી આવે એ રાગનો વિકલ્પ જે છે એ અચેતન પ્રકૃતિ ચારિત્રમોહનો પાક આવ્યો સત્તાપડીથી એનો પાક આવ્યો તો પાક આવ્યો તેનું કાર્ય છે એમ ગણીને તેને અચેતન કહેવામાં આવ્યા છે ધર્મી એ રાગ ઉપર દ્રષ્ટિ રાખવા જેવી એમ કે છે. એ વખતે પણ જયારે રાગ હોય ત્યારે પણ એની દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર હોવી. સમજાણું કઈ દાસ? આ બધું વાંધા ઉઠ્યા છે ને, રાગ કરતા કરતા થાય, ભક્તિ કરતા કરતા થાય. ભાઈ રાગ તો પુદ્ધળ પરિણામ, અહીંયા કારણ પુદ્ધળ, એનું કાર્ય કહ્યું. હવે એના કારણ શેવતા શેવતા દ્રવ્ય નું કાર્ય થાય. દ્રવ્ય એટલે આત્મા, એનું કાર્ય થાય. દ્રવ્ય આત્મા તો ચૈતન્ય વ્યાપક આત્મા છે, એ રાગ વ્યાપક છે. સમજાણું કઈ? ત્રણ ન્યાય એક એક વાતમાં લેવા, રાગમાં, દ્વેષમાં, પુન પરિણામમાં, પાપ પરિણામમાં. સમજાય છે કે એ જવ પૂર્વક જવ થાય, એમ કારણ પૂર્વક કાર્ય થાય. તો પુદ્ગળ કારણ ખરેખર તો એક સમયનો અંશ વિકૃત દિશા, એના કારણને તો પુદ્ગળ ગણીને તેના કાર્ય તરીકે પુદ્ગળ કહેવામાં આવ્યું. અચેતન કહેવા માટે તેમાં દ્રષ્ટિ દેવા જેવી નથી એમ સિદ્ધ કરવું. સમજાણું કઈ? એમ પણ તેને મોથી ઉત્પન્ન થયેલા કહે છે સિદ્ધાંત જે ષટ્ખંડ આયમ થી બનેલું ગોમઠ સાર. ષટ્ખંડ આયમ જે બાર અંગને સંધિ કરનારું વિતરાગનું વાણીને, એમાંથી બનેલું ગોમઠ સાર, એમાં પણ રાગ ને મોહ થી ઉત્પન્ન થયેલો કયો છે? આખા ગુણસ્થાન ને કહો તો મોહ ને જોગ થી, પણ એકલા રાગ ને કહો તો મોહ ની પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલો કયો છે? માટી પણ તે અચેતન છે, પુદગળ છે, પણ તે દ્રષ્ટિ દેવા લાયક આત્મા નથી. બહુ ઝીણું એટલે આ બધા વિરોધ ઉઠાવે છે ને. લાવ ભાઈ, ન્યાય છે રેશે બાપુ, તું કચડી મચડી ને નાખીશ તો એ વસ્તુ એમ નહીં થાય. પ્રભુ આત્મા આખો ચૈતન સ્વભાવથી વ્યાપ્ત ભગવાન, એને રાગથી વ્યાપ્ત ને રાગથી કારણ બનાવીને તેના ચૈતન્ય સ્વભાવને લાભ થાય એમ કોઈ દી નહીં બને. વસ્તુ એવી નથી એમ આ તો કહે છે. જીવ જીવ અધિકાર છે ને. સમજાણું કઈ? રાગ થી અજીવ છે, અચેતન છે, અજીવ કારણ પૂર્વક કાર્ય થયું માટે તેને અજીવ કહેવામાં આવ્યો છે. સમજાણું? આયમ પણ તેને અજીવ કહે છે. ભાઈસા જુઓ ને, આયમ થી સિદ્ધ કર્યું વ્યવહાર નહીં ના શાસ્ત્ર. અને તેમાં ચૈતન સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા, ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવથી વ્યાપ્ત, જ્ઞાન સ્વભાવથી અભેદ છે, વિનાયક ભાવથી અભેદ છે, તે આત્મા તેનાથી ભિન્નપણે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તેનાથી જુદાપણે, તે રાગ ને ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ ભરીએ જો નીચે તેનું લગ છોડીને ચૈતન્ય સ્વભાવ વ્યાપ્ત આત્મા ઉપર દ્રષ્ટિ અનુભવ કરતા, તે ભિન્ન ગુણસ્થાન સ્વયં ઉપલબ્ધમાન હોવાથી તે ગુણસ્થાન ને તે રાગ ભેદ જ્ઞાની વળી સ્વયં ઉપલબ્ધમાન કેવી રીતે? ભિન્નપણે. ભિન્નપણે એટલે એમાં ભેગો આવતો નથી એમ. સમજાણું કઈ? ચૈતન સ્વભાવ વ્યાપ્ત આત્મા એને અંતરમાં રાગ થી પરથી ભિન્ન પાડીને અંતર અભેદમાં આશ્રય કરતા ભેદ જ્ઞાની ઉભરે, તેના સાથમાં એ રાગ આવતો, રાગ જુદો રહી જાય, માટી રાગ આત્મા થી ભિન્ન થાય. બહુ ઝીણું બહુ. ત્યારે આ લોકો ખરા બચાવ કે છે કે પણ બે વિરોધ થાય છે, એક પક્ષ છે તમારાથી વિરોધ ને એક પક્ષ આમ થોડો થોડો નાનો બધું હાલે. હું કેમ હતું ભાઈ, થાય કે પુણ્ય ધર્મ માને છે ને નથી માનતા, એને હું કેવું? મૂળ તો કારણ કર્મ બંધન બધા ઘણા ઘણા છે, ઉપાદાન છે. આ બધા શુભ ભાવથી ધર્મ માને છે, પરમાર છે ને, અહીં શુભ હતું પરમાર ધર્મ, એ બધું એનો વિરોધ થાય, એ બધું આવી ગયા. સમજાવવાનું કારણ એનો આ બધો કોળાવ ખવડાત ખવડાત છે. એ નરભાઈ લગભગ ભક્તિ કરતા કરતા કોઈ ફલશે આજે ના, એ વ્યવહાર ભક્તિ કરતા કરતા કોઈ બી ફળ છે નહીં. વ્યવહાર ભક્તિ રાગ છે, પૂતગલ ના પરિણામ એમ કેતા. દેવગુરુ શાસ્ત્ર એ પર છે, એની શ્રદ્ધા કરવાથી પરલક્ષી શુભરાગ છે. શુભરાગ છે, શાસ્ત્ર હાચા માનવા, દેવ હાચા માનવા, પણ એ શુભરાગ છે. અહીં તો કે છે કે શુભરાગ આત્મ ચૈતન વ્યાપક આત્મા સાથે એનો મેળ ખાતો, એની અરે એનો મેળ છે જ નહીં. સમજાણું કઈ? ચૈતન સ્વભાવ વ્યાપ્ત આત્માની હારી મેળ છે, એમાં એકાકાર થાય છે. રાગની હારી લક્ષ કરતા એકાકાર થાય ચૈતન વ્યાપક આત્મામાં, એવો એનો મેળ નથી. માટે તે રાગ શુભ રાગ હો, માવર્ત નો રાગ હો, સંકેતી નો માવર્ત નો રાગ હો, મુનિ નો હો, માવર્ત ને મુનિ હોય એને જોઈ સંકેતી, મીઠા દ્રષ્ટિ નો માવર ફેરવાનો. સમજાણ કહે? એ બુદ્ધિ પૂતગળ પરિણામ, કેમ કે ભેદ જ્ઞાન માં તેનું ભિન્નપણું રહે છે, ભેદ જ્ઞાન માં તેનું એકપણું આવતું. સમજાણું આમાં? ધર્મ કહે છે, વાત એ વાંધા એ ઉઠા કરે, એ તો શુભ જોગ થી તો ક્ષાય સંગીત થાય. તો પૂતગળ પરિણામ આવી ગયા એનાથી ક્ષાય સંગીત, એટલે આત્માને કેવળ જ્ઞાનનું કારણ ક્ષાય સંગીત થાય. શું થાય? કોણ જાણે કેવા એટલે થાય જ જરૂર. ખરે લોકોને, સાધારણ સમાજને કઈ વિચારવું નથી, મનન કરવું નથી, શું છે સતને શોધવું ખોળવું નથી. એમને ગાડરિયા પ્રવાહી જેની માં ત્યાં ત્યાં જે હોય હમ મન માન થઈ, એમાંથી જ્યાં વિરોધ આવ્યો તે ખબર સમજાવું કઈ? ચૈતન સ્વભાવ થી ભગવાન આત્મા વ્યાપ્ત હોવાથી તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાની ઉગડી પરથી ભીન પાડીને ચૈતનના અનુભવના કાળમાં જ્ઞાનીઓને સ્વયં ભીનપણે રહી જાય છે અંદર ભેગા આવતા, પણ તેમનું સદાય ચેતન એ રીતે પણ તેમનું સદાય ચેતનનું સ્થિત થાય. ત્રણ પ્રકાર કયા ને? સમજાણું? જવપૂર્વક જવ થાય તે ન્યાય, પૂતગળ પૂર્વક પૂતગળ કયા, અને આગમથી સિદ્ધ છે તો આગમે પણ એમ કયા, આ રીતે પણ તેમનું સદાય ચિત્તમાં સ્થિત થાય. આ ઉપલબ્ધમાન ભિન્ન પણ ઉપલબ્ધમાન હોવાથી પણ એમ અંતર્મુખ ચૈતનના અનુભવમાં ભેદ જ્ઞાન કરતા આવતા એ ભિન્ન રહી જાય છે, આમાં ભિન્ન આવતા અંતરમાં આવતા નથી. માટે તેને અચેતન અને આત્માના ચૈતન વ્યાપથી આત્માથી તેને ભિન્ન અજીવ કહેવામાં, એને અજીવ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષા છે, અપેક્ષા છે કે છે એમ ભલે ભલે અમારે બધું હોય, એ અપેક્ષા તો આમ જ છે. એ અપેક્ષા કીધું એટલે સ્વભાવની અપેક્ષા તો એમ જ છે, પર્યાયની અપેક્ષા લેવા જાતો એનો અંશ એનામાં છે. વિકાર સ્વભાવની અપેક્ષા જો તો એનામાં વ્યાપન એમ છે જ નહીં. સમજાવું કઈ? ટીકાવ તો આત્મા એમ લીધું છે ને, આત્મા ચૈતન સ્વભાવથી વ્યાપ એમ લેવું છે ને, એમ આત્મા આત્મા ચૈતન સ્વભાવથી વ્યાપ, એમાં રાગ થી વ્યાપ ક્યાંથી આવ્યું? સમજાવું કઈ? એવું સમાધાન મેં તેથી લોકો ખબર થઈ ગયું. ભાગી ને આવ્યા મનાવે કઈક નું કઈક, બધાને વંદન કરો, આ કરો, તે કરો, સાધુ બધું સમજવા જેવી વાત હોય છે. અરે ભગવાન બાપુ માર્ગ દે ભાઈ, તને સાંભળવામાં હજી તને કંટાળો આવે, તને નિષેધ થાય, તને અંદર માં ક્યાં જરૂર છે? આત્માને માન્યો તેને કહેવાય કે જે ચૈતન સ્વભાવ વ્યાપ્ત આત્મા દ્રષ્ટિમાં લઈ અને ભેદને જુદા રહી જાય, તેને આત્માને માન્યો કહેવામાં એમ અહીંયા કે છે. નિર્ભય ઠીક કેગો માર ભૂતિ કહેજો એમ કેટલા કે મોંઘો છે કે બાપા અનંત પુરુષાર્થ છે ભાઈ તને ખબર નથી સમજાવું કઈ એ રાગ નું લક્ષ છોડી ને સ્વભાવ નું લક્ષ કરવું બાપા એમાં અનંત પુરુષાર્થ છે
હે
અનંત અનંત પુરુષાર્થ છે ભાઈ તને ખબર નથી અનંતા ગુણ નો પિંડ પ્રભુ એનું વર્ણ આખું જે રાગ ઉપર ને પર ઉપર છે એને આમ જ્ઞાન ખાવી એ બાપુ અનંત પુરસાદ છે. વાતો કરવાની વાત સમજાણું કઈ ત્રણ બોલતી થઈ ગયા જેવો ગુણસ્થાન ને ત્રણ બોલથી સિદ્ધ ગયા એક ન્યાય થી એક આગમ થી એક અનુભવ થી જે પેલા વાત આવી ગઈ છે તમારી સમજાણું કઈ ત્યાં બે ભેગું નાખ્યું યુક્તિ અનુભવ હા ભેગું નાખ્યું હા અનુભવ યુક્તિ ગર્ભિત અનુભવ તમારી મારી અહીં તો ત્રણેય ને ભિન્ન જુદા પાડ્યા સ્પષ્ટ કરીને એવી રીતે રાગ એ શુભ રાગ કે અશુભ રાગ એના ત્રણ પ્રકાર લેવા સમજાણું કઈ આવી પછતા આ સુખવટ એને સાંભળવા મળે નહીં તો પ્રયોગ કેદી કરે ન્યાય ન્યાય આ કરું આ કરું આ કરું આ કરું પણ જે માં નથી તેનું કરવું જે સ્વભાવમાં નથી એનું કરવું એમાં તારો સ્વભાવ આવશે ક્યાં છે એમાંથી સમજાણું કઈ રાગ એમ દ્વેષ દ્વેષ નો અંશ છે એ પણ પૂદગળ પૂર્વક થયો હોવાથી પૂદગળ છે અને આગમ પણ તેને મોથી ઉત્પન્ન થયેલા કહેવાથી તેને અચેતન કયા છે ભેદ જ્ઞાની વળી તેને પરથી ભિન્ન અનુભવમાં આવે ભેદ જ્ઞાનમાં તેનું સાથી આવવું થતું આત્મા તેનાથી ભિન્ન પણ એ ગુણસ્તરનું ભેદ જ્ઞાની વળી થયું પણ માનવાથી કારણ એનું લક્ષ છોડે ત્યારે અંદર જાય છે માટે એનું ભિન્ન પણ ઉપલબ્ધમાં આવે એમ કે છે સમજાણું કઈ એમ મોહ ભરતરફની સાવધાનીનો કોઈ પણ વિકલ્પ મીઠા સાદી એ બધા ભાવ કર્મપૂર્વક હોવાથી કર્મ છે ન્યાય નાગ્યમ એને એ કે છે પ્રત્યે એટલે આશ્રમ જો મિથ્યાત અવરત કસાય ને યોગ ચાર આવ્યા હવે મિથ્યાત વિપરીત માન્યતા અવરત ભાવ કસાય ભાવ અને યોગ કંપન એ ચારે ઉદગળ પૂર્વક હોવાથી તેને અચેતન પૂદગળ કયા છે સમજાણું કઈ આત્મ દ્રવ પૂર્વક હોયા નથી કારણ કે દ્રવ થઈ ચેતન વ્યાપક આત્મા છે એના પૂર્વકે ઉત્પન્ન થતા નથી માટે ચેતન નથી સમજાણું કઈ હો પ્રત્યય જોગ જોગ એ કંપન શુભાશુભ ઉપયોગ રૂપી ભાવ અને કંપન શુભાશુભાવ એ કસાય યોગ એ કંપન અવરત ભાવ ત્યાં એ બધો ભાવ આશ્રવ ભાવ આશ્રવ ભાવ મિથ્યાત વ્રત પ્રમાણ કસાય યોગ આદિ આશ્રવ ભાવ જે પાંચ મંદના કારણ કયા છે મિથ્યાત અવરત પ્રમાણ કસાય ને યોગ એવી જે વિકૃત પર્યાય બંધના કારણ કયા છે તે મોપ રોગ ઉત્પન્ન થયેલા હોવાથી તે આશ્રવ પૂદગળ છે પાંચે અચેતન છે સત્વાર સૂત્રમાં કહે કે જીવનું સ્વતત્વ છે સત્વાર સૂત્રમાં પહેલા લે બીજા અધ્યાયમાં પહેલું સૂત્રો કે રાગ દ્વેષ મોહ ઉદય ભાવ ગતિ લેશા કસાય એ બધો જીવ તત્વમાં છે એ તો પર્યાયને પરથી જુદી પાડવા તેની પર્યાયને કીધો હવે જયારે સ્વભાવને એનાથી જુદો પાડવો છે ત્યારે કે સ્વભાવના એ નથી માટે પૂદગળના છે એમ કહેવામાં આવ્યું છે સમજાણું એમાં મોક્ષાશ્રમ વંચાય દસ પ્રકારના દસ લક્ષણમાં કાયમ. હવે એમાં ઈ આવે મિથ્યા અવ્રત ભ્રમાર કથા યોગ મંદના કારણ એ પોતે ભાવબંધ રૂપ આશ્રવ રૂપ ભાવબંધ રૂપ અને નવા મંદના કારણ માટે આશ્રવ એ જીવના સ્વતત્વ છે જીવનો પર્યાય તત્વ છે એનો અંશ તત્વ છે એના અંશમાંથી અચેતન નથી ચેતન તત્વ છે. એ કઈ અપેક્ષાએ પરદ્રવથી તદ્દન એનું દ્રવગુણ પર્યાયનું ભિન્નપણું જણાવવા એનું કહ્યું છે. સમજાણું કાંઈ પણ એટલામાં સ્વદ્રવ એટલાથી સ્વદ્રવની સિદ્ધિ થતી પોતાના આત્માને ત્રણ ઉપર લખી દેવાથી કઈ આત્માની સિદ્ધિ આત્માની પ્રતિ થતી સમજાણો. એની પ્રતિતિ તો એ પર્યાયના અંશ ઉપરથી લખ છોડી હવે ચૈતન ઉપર દ્રષ્ટિ દેવાથી આત્માની પ્રતિતિ સિદ્ધિ થાય એ કારણે એ રાગ આદિને જેને જીવ ક્યાં થાય એને જ્યાં પુદ્ર કહેવામાં સમજાણું કાંઈ. લખાણ બે પ્રકારના ઓલા ઉમાસ્વામી એમના શિષ્ય એમ કે ગુરુ આમ કે બે જે નહીં કીધું છે તે નહીં બરાબર છે ઓલી વ્યવહાર નહીં થી કહ્યું નિશ્ચય નહીંથી વ્યવહાર દ્રષ્ટિ છે ઓલી પણ પર્યાય દ્રષ્ટિ આ તક નહીં મિશ્ર ઉપસમ છે પર્યાય દ્રષ્ટિ છે વાત નક્કર કરી પણ છે હવે એને કરવું છે શું તારે હવે પર્યાય આશ્રે લગ જતા એ પર્યાય નું જ્ઞાન થશે કે દ્રવ્ય આશ્રય દ્રષ્ટિ જતા તે છે એવું જ્ઞાન થશે છે એવું આત્મા સાથે છે એમ નહીં સમજાવું કાંઈ. એનું ખરેખર જ્ઞાન રાગવાળો જીવ છે રાગવાળો જીવ રાગ જીવમાં એમ થતા એનું જ્ઞાન થશે કે રાગ છે પર્યાયમાં પણ દ્રવ્યમાં નથી એમ ચૈતન્ય વ્યાપક જીવ દ્રવ છે તેની દ્રષ્ટિ કરતા તેનું આત્માનું જ્ઞાન થાય અને રહેલા રાગ પણ ભિન્ન છે તેનું જ્ઞાન થાય સમજાવું કાંઈ. કર્મ તો જડ છે હું પહેલા કીધું તું વરુણ ચંદ્ર એવું જ કર્મ છે જડ છે કર્મ જડ છે નો કર્મ જડ છે શરીર શરીર સચેતન કાય થી ધર્મ થાય કારણ કે નો કર્મ થી જડ છે શરીર જડ છે અથવા બાય લિમિટો જેટલા કહેવાય આત્મા અને શિવાય બાય એ બધા પૂદગળ પર ઉત્પન્ન થયેલા નો કર્મ પૂદગળ છે આત્મા એ નથી સમજાણું કાંઈ. જોવા વિરાહર પ્રતિમા પુસ્તક એ બધા નો કર્મ છે વાણી વાણીનું પુસ્તક હા એ બધું નો કર્મ છે એ નો કર્મ પૂદગળ પૂર્વક થયું છે પૂદગળ છે શાસ્ત્ર પણ એને પૂદગળ કે છે એના લક્ષી આત્મામાં જવાતું નથી એનું લગ છોડીને જાય છે માટે ભિન્ન રહી જાય છે માટે આત્માથી જુદા છે સમજાણું કાંઈ. વર્ગ વર્ગ એ પરમાણુ હોય છે ને એમાં કર્મ થવાની યોગ્યતાનો એક જાત હોય સમૂહ એક પરમાણુમાં અમુક જાતની યોગતા બીજામાં એવી ઘણાના વર્ગ પરમાણુનો સમૂહ તેને વર્ગ કહે છે આ વર્ગ નથી કહેતા પહેલી ચોપડીનો વર્ગ બીજા ચોપડીનો વર્ગ એવા પરમાણુમાં એવી એક જાતની યોગતા હરખે વર્ગ કહે વર્ગણા ઘણા વર્ગ ભેગા થઈને વગરણા કહેવાય પહેલી બીજી ચોપડી એને વર્ગ કહીએ ને બધું થઈ નાખી વર્ગણા આખી નિશાળ સ્પર્ધક એક સમયમાં જે કે ઉદયમાં આવવા હોય ઘણા સ્પર્ધક અધ્યોષાય સ્થાન અધ્યાત્મ સ્થાનનો અર્થ અહીં અધ્યોષાય જેટલા અધ્યોષાય પુણ્ય પાપના વિકલ્પના અધ્યોષાય સ્થાન થાય એ બધા પૂદગલથી થયેલા અનુભાગ સ્થાન કર્મના અનુભાગ ફળના ભેદો કર્મના અનુભાગના ભેદો એ બધા પૂદગલને અચેતન કહેવામાં યોગ સ્થાન અસંખ્ય પ્રકારના યોગ સ્થાન છે કંપનનો એ પણ બધા અચેતન પૂદગલ કારણપૂર્વક કાર્ય હોવાથી અને આગમ પણ તેને ઉદગળ કહે છે, યોગ થી ઉત્પન્ન થયેલો મોહના શરીર આદિ થી ઉત્પન્ન છે ને, શરીર નામ કર્મ ના ઉદય થી ઉત્પન્ન થયેલો કંપન છે, શરીર નામ કર્મ ના ઉદય થી ઉત્પન્ન થયેલા જોગના સ્થાન છે, માટે શરીર ના પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલા માટે અચેતન છે. ક્યાં આવ્યું એ ધનજનજી, ક્યાં આવ્યું? નહીં નહીં, યોગ સ્થાન સુધી આવ્યું. શેનું સ્પષ્ટીકરણ થાય એટલે યોગ સ્થાન ની વ્યાખ્યા કરી. યોગ સ્થાન શરીર નામ પ્રકૃતિના ઉદય થી ઉત્પન્ન થયેલું કંપન પણ તેના અવલંબે, સમજાય છે ને, ભાષાના અવલંબે, શરીરના અવલંબે, મનના અવલંબે ઉત્પન્ન થયેલો ભાવ થી પૂતગળના અવલંબ થી થયેલો માટે તેને પૂતગળ કહેવામાં આવે છે. સમજાવું થાય? બંધ સ્થાન કર્મની પ્રકૃતિના બંધના ભેદો છે ને, અસંખ્ય પ્રકાર પ્રકૃતિ. ઉદય સ્થાન એના પાક, ઉદયના સ્થાન એ બધા પૂતગળ છે. માર્ગના સ્થાન બધા ભેદો, આ જીવ, આ જીવ આ ગતિમાં છે, ફલાણામાં દેશામાં છે, કસાઈમાં છે. સ્થિતિબંધ સ્થાન એ કર્મની મુદતનો સ્થાન, ભેદો. અંતરમોટની સ્થિતિ, ક્ષેત્ર કોળાકોળીની સ્થિતિ પડે કર્મ, એ બધા સ્થિતિબંધ પૂતગળના ભાગ. સંકલેશ સ્થાન એ અશુભ પરિણામ, અશુભ ભાવ. આર્તરામ રુદ્ર ધ્યાન નો ભાવ એ અશુભ ભાવ, એ પણ પૂતગળ ના પરિણામ ઉત્પન્ન થવાથી, પૂતગળ પૂરું હોવાથી. પૂતગળ છે, આત્મા નહી. સમજાણું કઈ? આગેમ પણ એને પૂતગળ કે છે, કારણ પૂર્વક કાર્ય ક્યાંય ન્યાય, કારણ પૂતગળ હતો માટે એનાથી ઉત્પન્ન થયેલા માટે ચારિતમોનું કામ માટે. અને ચૈતન વ્યાપ્ત આત્મામાં તેને તેનાથી ભિન્ન રહી જાય છે અનુભવ થી, માટે થોડું ભિન્ન છે. એ વિશુદ્ધિ સ્થાન અસંખ્ય પ્રકારના સુપરિણામના સ્થાન, અસંખ્ય પ્રકારના સુપરિણામના સ્થાન જીવના, સાધારણ જીવની દયા, વિશેષ દયાના પરિણામ, ઉગ્ર પરિણામ, એમ જૂઠા હાથમાં બોલવાના પરિણામ, ધર્મચર પાળવાના પરિણામ, એવા શુભ ભાવના, કોઈ ભક્તિના પરિણામ, કોઈ નામ સ્મરણના પરિણામ, એ પરિણામના અસંખ્ય ભેદ છે. શુભ ભાવના અસંખ્ય ભેદ છે. એ બધા ચારિત્રમોના કારણથી ઉત્પન્ન થયેલા છે, પૂતગળ છે. પૂતગળ છે એમાં બીજું પણ મોહના ઉદય થી, ચારિત્ર મોહના ઉદય થી થયેલો છે. એને હું સંજળ નાય નીચે હોય તો એને જેટલા પકડાય છે. સમજાણું કહાય? વિશુદ્ધિ સ્થાન શુભ ભાવના, વિશુદ્ધિ એટલે શુભ કસાયની મંદતા, કસાયની મંદતાના અસંખ્ય પ્રકાર. એ બધા અસંખ્ય પ્રકારના ભેદો ચારિત્રમોના કારણપૂર્વક થવાથી તે કાર્ય તેનું તે કામ છે, એ પૂતગળ છે. માટે તે કાર્યને પૂતગળ કહેવામાં આવે છે. અને આયમ પણ તેને મોહથી ઉત્પન્ન થયેલા, ચારિત્ર મોહથી ઉત્પન્ન થયેલા કહીને તેને પૂતગળ કહે. ચૈતન્ય સ્વભાવથી આત્મામાં અનુભવ કરતા તે જુદા રહી જાય છે, તેથી પણ તેને પૂતગળ અને અચેતન કહેવામાં. સમજાણું કઈ? સંયમ લબ્ધિ સ્થાન લ્યો, અંશમ ક્ષોક્ષમ નામની સ્થાનો ભેદ પડે છે ને, એ ખરેખર આત્માને લક્ષ કરવા જેવા નથી. એનું લક્ષ કરતા તો વિકલ્પ ઉઠે છે. અને એ ભેદ પડ્યા છે બધા ચારિત્રમોની પ્રકૃતિના કારણે ભેદ પડેલો છે, નહીં વસ્તુ તો ભેદ છે. એમ કે ના કે ક્ષોક્ષમ ભાવ બોલો તો ઉદય ભાવ હતો. સમજાણું કઈ? એવી પડે છે ને, આખું એને ચૈતન સ્વભાવ મોટો. એક સમયનો ફક્ત સંબંધ એને જ્યાંથી થઈ ગયો ગરદણી, એક સમયનો રાગ આજે સંબંધ છે જીવને, જીવને એક જ સમયનો શુભ રાગ કહો, સ્વયંલબ્ધી સ્થાન કહો, એક સમયનો સંબંધ. એક સમયના સંબંધને સ્વભાવના વ્યાપક એવા આત્માની સાથે આ વ્યાપવા પણ નથી, ભેદ વ્યાપવા પણ નથી. બહુ જૂનું સમજાણું કાય? એ પર્યાય છે, અંશ શુદ્ધ છે, પણ અંશ છે. અંશ છે તે વ્યવહાર નહીં નો વિષય છે. વ્યવહાર નો એનો વિષય ભેદ પીડ્યો થી કર્મ પ્રકૃતિ પૂર્વક પીડ્યો છે, માટે તેને પુદગલ પરિણામ કહેવામાં આગે પણ તેને ચરિત્ર નોથી ઉત્પન્ન થયેલા કહેવામાં આવે છે. ભેદ આત્માથી થયેલો એમ છે નહીં. સોક્ષમ પણ છતાંય ક્ષોભ ભેદ પુદગલ પરિણામ છે. સોક્ષમ પૂર્વક થયો તો ક્ષોભ નથી પોતાની જાત. જાત ક્યાં જાય? એક સમય નથી. જાણું કહેવાય સંયમ લબ્ધિ ના સ્થાન ઉત્પન્ન થાય છે દ્રવ્ય ને આશ્રય સંયમ જ્ઞાન વાળી. સંયમ એના પ્રાપ્તિ ની નિર્મળતા એ દ્રવ્ય સ્વભાવ ને આશ્રય થાય છે. પણ દ્રવ્ય સ્વભાવ ને આશ્રય થવા છતાં એ ભેદ છે. એ ભેદ ઉપર લક્ષ કરવાથી તો રાગ થાય. એ માટે તે ભેદ ખરેખર આત્માના સ્વભાવનો ભેદ નથી. એના સ્વભાવનો ભેદ, સ્વભાવ તો અભેદ થાય. સમજાણું કાંઈ? એ ભેદ સંયમ લબ્ધિ સ્થાન પુદગલ પૂર્વક ઉત્પન્ન થવા હોવાથી તેને પુદગલ કહ્યા, આગમે તેને મોથી ઉત્પન્ન થયેલા કહ્યા, અને ભેદ જ્ઞાની વળી પણ એ ભેદ પરથી એનાથી લક્ષ છૂટીને અભેદ અનુભવમાંથી ભેગા આવતા જુદા રહી જાય છે. માટે તેને જુદા કહ્યા. જુદા એટલે જીવથી જુદા છે. હજી સમજાણું કાંઈ? કરાર ઉઠ્યા હમણાં કું તું હાથે હમણાં ઉઠાવ ઉઠાવ મારા આવું બધું કેમ કહ્યું? ધાળામાં ઢાળી દીધું આવું. તમે જૈન દર્શન, જૈન દર્શન તો મહાવર પાળે, ચારિત્ર ક્રિયા કરે, ચારિત્ર કહેવાય. કષ્ટદાયક કરે કામ એને ચારિત્ર કહેવાય. અહીં કઈ કષ્ટદાયક તારા જે મહાવર સનાદિ ના પરિણામ છે, પુદગલ પરિણામ કઈ ચાલે? સમજાણું કહાય? લખ્યું ભાઈ, આ ચારિત્ર કષ્ટદાયક છે માટે એને કરવું નથી ને, માટે તમારા જ્ઞાન થી મોક્ષ મતા પહોંચાય. આ ચારિત્ર છે આ બધું એનું. હવે ગુણ જ નથી અમારે, નહીં તો પુદગલ ના પરિણામ છે. અહિંસા સતદત બ્રહ્મચર્ય ને અપરિગ્રહ નો જે વિકલ્પ ઉઠે છે પંચ મહાવર્ત નો, એ રાગ ખરેખર આત્માના સ્વભાવ થી ઉત્પન્ન થયેલો નથી. વિકાર છે, પરને લક્ષી ઉત્પન્ન થયેલો. માટે પરના કહેવામાં આવ્યા છે. સ્વલક્ષી ઉત્પન્ન થાય કે પોતાના સ્વભાવની અભિદશા ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? હારી પડે ને, પણ અહીં તો હું હોનગઢ માં કઈ કોઈ નું સંતર કઈ નું હોય તો ઉલટ બહાર મૂકે. તેઓ પણ પુદગલ કર્મ પૂર્વક થતા હોય ને, છેલ્લો શબ્દ, તેઓ પણ પુદગલ કર્મ પૂર્વક થતા હોય ને. કારણ કે જીવ સ્થાન તો આવી ગયા છે, ગુણ સ્થાન આવી ગયા, માથે કીધા જાણો, એટલે એ સિવાય બધા બોલ લીધા ને. છેલ્લો આ આવ્યો, ઓલામાં છેલ્લો ગુણ સ્થાન હતો, એટલે ગુણસ્થાન નો છેલ્લો બોલ ગાથામાં લઈ જાય. એટલે અર્થમાં આ બધાને રાગથી માંડી લઈ જાય. એવું પણ પુદગળ કર્મ પૂર્વક થતા હોય ને, સદા અચેતન હોવાથી પુદગળ જ છે. પુદગળ જ છે, પુદગળ ના પરિણામ કાઢીને પુદગળ જ છે, જીવ નથી. એમ આપોઆપ આવ્યું. ઠીક તો નિત્ય ચેતન ન તો જીવ ઇતિ સ્વયં આયાતમ, એને સ્વયં આયાતમ લો. ઠીક, એ તો સ્વયં આવી ગઈ વાત કે છે કે ભાઈ તને. હા હા હા, ન્યાયથી આવ્યું, કર્મપૂર્વક થતા આવ્યું, ભેદ જ્ઞાન થી અનુભવ થી પણ ભિન્ન રહી ગયા માટે આવ્યું. એ રીતે જીવ નથી એમ ત્રણેય લાગુ પડી છે બધા. એમ આપોઆપ આવ્યું, વસ્તુની સિદ્ધિ એ રીતે ફલિત થઈ. સમજાણવાના વ્યવહાર કરતા પુદગલ કરતા ચૈતન પ્રગટે, એવું થયું માથું. હે, વ્યવહાર કરતા કરતા પરમાર્થ પ્રગટે, વ્યવહાર અભૂતાર્થ કરતા કરતા સત્યાર્થ પ્રગટે, સત્યાર્થ ઉપર દ્રષ્ટિ જાય. વ્યવહાર કરતા કરતા એનું થાય સત્યાર્થ દ્રષ્ટિ જાય. જૂઠા ઉપર દ્રષ્ટિ કરતા કરતા સાચા ઉપર દ્રષ્ટિ જાય. સમજાણું આમાં એમ થયું કે નહીં? ઘણી સ્પષ્ટ જીવ ને જીવની ઓકે પછી કરતા કરું છું કે આ કઈ નહીં. એના અસ્તિત્વમાં દ્રવ્યના ખરેખર ચૈતન્ય વ્યાપક આત્મદ્રવ્યના અસ્તિત્વમાં ચૈતન વ્યાપક સ્વભાવ દ્રવ્યમાં એ નથી. ઘડિયાળમાં છે એ વાત તો બે વ્યવહાર જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? હા હા. ઈતિ સ્વયં આયાતમ, આ તો આપણે અહીં લેવું છે. એમ આપોઆપ આવ્યું, આપોઆપ સ્વયં દ્રવ્ય પણ એમ સિદ્ધ કરી દીધું એમ કે છે. ન્યાય થી, વસ્તુ થી, બધા કારણે, અનુભવ થી આપોઆપ સિદ્ધ થઈ ગયું. ભાઈ એ બધા 29 બોલો એ રંગ થી માંડીને બધા કર્મ ને નો કર્મ ના બોલો તે બધા આત્મામાં નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ના નથી. માચી હવે ચલો સરવો કે છે ને, માન્યું તો નહીં ઉપોદગાર. રાયરાળી ભાવ પણ જીવ નથી, કારણ કે સંગન થી લીધું તું ને, વર્ણગન થી લીધું, વર્ણગન થી લીધું, પૂતગલ થી લીધું તું. એટલે કહ્યું ભાઈ એ પૂતગલ તો નથી બાય ના, પણ અભ્યંતર ના ભેદો પણ તેના નથી. તું એટલો સમજી જાય કે બાય આ પૂતગલ રંગન રસપદ નથી, જુદો કીધો. અભ્યંત રાજદેશ ને ભેદ થી, ભેદ થી જુદો લે. સમજાણું કઈ? માટી રાગાદી ભાવ જીવ નથી એમ સિદ્ધ થયું. માટી શુભ શુભ રાગ તે આત્મા નથી એમ સચના ન્યાય થી સિદ્ધ થયું. આપે આપો આપ આત્મા એ આ રીતે સિદ્ધ થયું. શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાયની દ્રષ્ટિમાં એટલે એકલો ચૈતન્ય સ્વભાવ જ્ઞાય ભાવ, શુદ્ધ ભાવ ધ્રુવ ભાવ જ્ઞાય ભાવને જે નય જ્ઞાન લક્ષમાં લે એ દ્રષ્ટિમાં ચૈતન્ય તો અભેદ છે. એમાં ભેદ ભેદ શરીર સંગણ તો નથી પણ ભેદ પણ નથી. શુદ્ધ દ્રવ સ્વભાવ એકલો ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ રે રે ધ્રો ધ્રો એવા સ્વભાવમાં ચૈતન્ય તો એક રૂપ છે, અભેદ એટલે એક રૂપ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. એના પરિણામ તો શુદ્ધ જ્ઞાન દર્શન આદિ અભેદ પરિણામ થાય તે એના છે. સમજાય છે? સ્વાભાવિક શુદ્ધ, સ્વાભાવિક શુદ્ધ દર્શન જ્ઞાન આદિ ભેદ થાય અભેદમાં એ એના પરિણામ. પર નિમિત્ત થી થતા ચૈતન્ય વિકારો આટલું જૂનું પાન જોઈએ. અભેદ પરિણામ છે ને એને કઈ? પર નિમિત્ત થી થતા ચૈતન્ય વિકારો પંચપાપ આદિ ભેદો જો કે ચૈતન જેવા દેખાય છે. સમજાણો? તો પણ ચૈતન્ય સર્વસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી, આત્માની દરેક દશામાંથી રહેતા નહીં હોવાથી ચૈતન શૂન્ય તે જળ છે. વળી આજ્ઞામાં પણ તેમને અચેતન કયા છે? બીજો બોલ. ત્રીજો, ભેદ જ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તે અચેતન છે, ચેતન નથી. લ્યો પ્રશ્ન, એ રાગ દ્વેષ પુંજ પાપ દયા દાન વ્રત ભક્તિના વિકલ્પો આદિ ભાવ તેઓ ચેતન નથી તો તેઓ
કોણ છે?
તો તેઓ કોણ છે? તો તેઓ કોણ છે? પણ આ નથી તો છે કોણ? કે પૂતગલ છે? લે પૂતગલ છે, આજે પૂછે છો. પૂતગલ છે કે અન્ય કઈ છે? કઈ બીજું છે? બીજું અંદર વળી ભગવાન ભગવાન ઉભો છે અંદર કોઈ ક્યાં બધું શું છે આ ઉતર પૂદગળ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂદગળ જ છે કેમ કે કારણ જેવું કાર્ય થાય જે કીધું ખેરો કારણ જેવું કાર્ય થાય છે સમજાવું કાય એટલું ટીકામાં જ છે ને બધું કર્મ કરણ ને કાર્ય ને અભિન અભિન કારણ ની ટીકામાં છે સમુચે વાત પાઠ માં અભિન કર્મ ને કરણ છે એ પણ ટીકામાં પછી ટૂંકામાં એમને મૂક્યું હોય પછી એમ જ મુકાય ને શાસ્ત્રો ને ટૂંકામાં મૂકી એ રીતે સ્થિત થયું કે પૂદગલ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી પૂદગલ છે જાણો હવે પૂછે છે કે જયારે વર્ણાદિક ને રાજાદિક બે કીધો અભ્યંતર ની બાય બે ચીજ વિકારાદી અભ્યંતર ભેદાદી અભ્યંતર ને કર્માદી બાય એ જીવ નથી તો જીવ કોણ છે તો તેના ઉત્તર શ્લોક કહેવામાં આવે છે અસ્થિથી વાત કરે જો કેવો છે ભગવાન આત્મા કે જે અનાદિ છે કોઈ કાળ ઉત્પન્ન થયું નથી ચૈતન તત્વ સમજાવું કાંઈ કેવું છે શબ્દ લેવો છે ને ચૈતન્ય લેવું છે ચૈતન્ય લેવું છે કોઈ કાળે ઉત્પન્ન ચૈતન થાય જે અનંત છે કોઈ કાળે તેનો વિનાશ નથી બે બોલી જાય જે અચળ છે જે કદી ચૈતન્યપણાથી અનરૂપ ચળાચળ વર્તમાન થતું નથી અનાદિ અનંતો છે પણ કોઈ બી જ્ઞાન સ્વરૂપ ન્યાયિક ભાવ છે કોઈ બી જ્ઞાન થઈ જાય કોઈ બી રાગ થઈ જાય એમ છે એકલો ચળ નહી અચળ ન્યાયિક ભાવ છે થતું નથી જે સ્વસંબિત છે પોતે પોતાથી જણાય એવું છે એ તો પોતે પોતાથી જણાય એવું રાગ ને વિકલ્પ ને એનાથી જણાય એવું આત્મા જે પોતાથી જણાય ને જે પ્રગટ છે છૂપો નથી વસ્તુ વસ્તુ છે ત્યાં છૂપો કે બધા ચૈતન મૂર્તિ ધ્રુવ અખંડ બિરાજમાન છે એવું આ ચૈતન અચ્યનપણે ચકચકાયમાન પ્રકાશ રહ્યું છે નાયક મૂર્તિ ભગવાન ચૈતન ચકમકાર ચકમકપણે જેમ ચકચકાયક પ્રકાશ તે પોતે જીવ છે જ્ઞાન પ્રકાશમાન જે છે એ જીવ છે એમ કેવું છે સ્વસંવેદન પોતે ચૈતન અચ્યનપણે પ્રકાશ છે ચૈતન હો તે ચેતન છે એમ કેવું છે ચૈતન પ્રકાશમાન વસ્તુ છે અનાદિ અનંત અચળ સ્વસંવેદન પ્રગટ એ એવું જે ચૈતન તે ચકચકાટકપણે પ્રકાશ એ જીવ છે એને જીવ કહેવામાં એવા જીવનો આશ્રય લેતા ધર્મ ને શાંતિ થાય.